પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત ઉપર સ્વાધ્યાય ચાલે છે. એમાં 18 નંબરનો બોલ છે. આમાં 9મું પાનું 18 નંબરનો બોલ, જીનવાણીની મહિમા 9 સાથેનો બોલ છે. સમયસારમાં શ્રી કુંદકુંદ આચાર્ય દેવે એકલો અધ્યાત્મ રસ ભર્યો છે. જીનેન્દ્ર દેવની વાણીને વિષય અનુસાર 4 અનુયોગમાં એને ડિવિઝન કરવામાં આવે છે, જેમાં ભૂતકાળમાં થયેલા મહાપુરુષો 24 તીર્થંકર, 9 વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ અને 12 ચક્રવર્તી, એ બધાનું જેમાં વર્ણન હોય છે તે પ્રથમાનુયોગ ઇતિહાસ કહેવાય છે. જેમાં ક્ષેત્રનું વર્ણન, 3 લોકનું વર્ણન અને સાથે જેમાં ગણિતનો પણ વિષય હોય છે તો તેનું નામ કર્ણાનુયોગ, 8 કર્મની પ્રકૃતિ એ ગણિતનો વિષય અને ભૂગોળ જેમાં આવે એ કર્ણાનુયોગ છે. શ્રાવક અને મુનિરાજને પાળવાના જે બાહ્ય નિયમો હોય છે, જેને નાગરિક શાસ્ત્ર કહે, એવું ચરણાનુયોગ હોય અને જેમાં તત્વની અધ્યાત્મની વાત હોય એ દ્રવ્યાનુયોગ. એ દ્રવ્યાનુયોગમાં પણ જેમાં પોતાના શુદ્ધ સ્વભાવની અધિકતાની મુખ્યતાથી વાત હોય તેનું નામ અધ્યાત્મ શાસ્ત્ર કહેવામાં આવે છે. દ્રવ્યાનુયોગ અને દ્રવ્યાનુયોગમાં પણ એક આત્માની મુખ્યતાથી, બીજા શાસ્ત્ર હોય છે ગોમરસાર આદિ જેમાં કર્મકાંડ જીવકાંડ એના ભેદ હોય છે, એમાં જીવની અશુદ્ધ પર્યાયથી આખી વર્ણન કરવામાં આવે છે અને એ ઉપરથી એના ક્યાં 2 ભેદ કરવામાં આવે છે, પ્રથમ શ્રુતખંડ અને દ્વિતીય શ્રુતખંડ. તો આ દ્વિતીય શ્રુતખંડમાં એ સમયસાર આદિ, પરમાત્ પ્રકાશ, યોગસાર આદિ બધા નિયમસાર શાસ્ત્રો એ તો એમાં અધ્યાત્મ રસ. તો સમયસારમાં દ્રવ્યાનુયોગ, દ્રવ્યાનુયોગમાં પણ અધ્યાત્મ અને અધ્યાત્મમાં પણ એક ઉત્કૃષ્ટપણે હોય તો તે સમયસાર. સમયસાર નામ જ એ દેખાડે છે કે સમય એટલે આત્મા અને સાર એટલે, સારનો અર્થ શું હશે, સારનો અર્થ શું હોય, 12માં શું અર્થ લઈએ, સાર એટલે ગ્રહણ કરવા યોગ્યને સાર કહેવાય છે. જેમ છાશ હોય છે એને વલોવે છે તો શું નીકળે છે, એમાં માખણ નીકળે અને માખણને ગ્રહણ કરીએ તો એનું નામ શું કહેવાય, એ સારભૂત છે. માખણને પણ ગરમ કરે તેમાંથી શું નીકળે, ઘી અને બીજું શું કહેવાય, નહીં ખબર, કીટું કહેવાય ગુજરાતી. ગ્રહણ કોને કરીએ છીએ, ઘીને. તો સાર એટલે શું, ગ્રહણ કરવા યોગ. તો સમય એટલે આત્મા અને એમાં સાર એટલે ગ્રહણ કરવા. તો કયો આત્મા ગ્રહણ કરવા યોગ્ય છે, અશુદ્ધ કે શુદ્ધ? તો કે શુદ્ધ આત્મા ગ્રહણ કરવા યોગ્ય હોવાથી સમયસાર એટલે શુદ્ધ આત્મા. અને એ સમયસાર શુદ્ધાત્મા એ કુંદકુંદ આચાર્ય દે, એ સમયસાર તો અહીંયા શું લેવું છે, વાચક સમયસાર. અને એ જેને બતાવે તેનું નામ વાચ્ય સમયસાર. તો એ વાચક ગ્રંથાધિરાજ સમયસાર એમાં શ્રી કુંદકુંદાચાર્ય દેવે એકલો અધ્યાત્મ રસ જ, એકલો. કોઈ પણ ભલે અધિકાર હો, આશ્રવ અધિકાર, બંધ અધિકાર, પુણ્યપાપ અધિકાર, દરેક કોઈ પણ અધિકારમાં કયો છે, એકલો અધ્યાત્મ રસ એટલે પોતાના શુદ્ધાત્માને જ મુખ્યતા કરીને એમાં કથન કરવામાં આવ્યો છે. અને તેમની જ પરંપરાથી, આ જ શૈલીથી લઈને આ યોગસાર અને પરમાર્થ પ્રકાશ વગેરે અધ્યાત્મ શાસ્ત્રો રચાયા છે. એમના પછી જે આચાર્યો મુનિવરો એ શાસ્ત્રોની રચના કરી છે એના બધાના બીજડા શેમાં છે, સમયસારમાં. તો એ સમયસારાદિ પરમાગોમાં કુંદકુંદ આચાર્ય અધ્યાત્મ રસ ભર્યો અને એમની જ પરંપરા એટલે એમના પછીની પરંપરા. અને એક ખ્યાલ હશે કદાચ, કોઈ પણ જિનેન્દ્ર દેવની પ્રતિમા હોય એમાં નીચે શું હોય છે? પ્રતિમા ઉપર હોય છે ને, પછી શું હોય છે? પ્રશસ્તિ. પ્રશસ્તિ એટલે શું? એમની મહિમા. અને આ પ્રતિમાજી કોના કૃપા દ્રષ્ટિથી, કોના પ્રભાવના યોગથી, કોણે બિરાજમાન કરી, ક્યાં, એ બધું લખવાનું, એનું નામ શું કહેવાય છે? પ્રશસ્તિ. અને એમાં પહેલું શું શબ્દ આવે? કુંદ કુંદ આમ નાહી. આખું આ શું છે કે આખી મહાવીર ભગવાન, પછી ગૌતમ ગણધરદેવ, અને પછી કુંદ કુંદ આમ નાહી. એ આખી પ્રભાવશાળી એવું કહેવાય. દરેકને એમ થાય કે અમે કઈ આમનાઈ ના છીએ. કુંદકુંદ આચાર્ય જેમ આપણા માટે એક ઇમિજિએટ માટે કોણ કહેવાય કે અમે ગુરુદેવસિંહના ભક્તો છે, એમ એ પરંપરા આગળ વધારીએ તો શું છે? એ કુંદકુંદ આચાર્ય દેવ એના આમના એની પરંપરાના, તો તેમની જ પરંપરાથી આ યોગસાર અને પરમાર્થ પ્રકાશ કોના રચેલા છે? યોગીન્દ્ર દેવના રચેલા. પણ એની પહેલા એ કુંદકુંદ આચાર્ય જે અધ્યાત્મ રસ વેરો છે, એ જ ફરીથી એના પછીના આચાર્યો મુનિવરે એના પરમાગમમાં રચ્યા છે. યોગસાર ને પરમાર્થ પ્રકાશ વગેરે અધ્યાત્મ શાસ્ત્રો રચાયા છે. સમયસાર વગેરેની ટીકા દ્વારા અધ્યાત્મના રહસ્યો ખોલીને અમૃતના ધોધ વેડાવનાર શ્રી અમૃતચંદ્ર સુરી પુરુષાર સિદ્ધિ ઉપાયમાં કહે છે કે પહેલી કોની આવી? એક સમયસાર. એના મૂળ સૂત્રકાર કોણ છે? કુંદકુંદ આચાર્ય. પછી એના પછી યોગીન્દ્ર દેવે પરમાર્થ પ્રકાશ અને યોગસાર એ રચના કરી. હવે એના પછી ટીકાકાર કે સમયસાર વગેરેની સામાન્યપણે આપણે અમૃતચંદ્રાચાર્ય દેવને કઈ રીતે ઓળખીએ છીએ? એક સફળ ટીકાકાર તરીકે. તો એમણે પોતે પણ એક સ્વતંત્ર શાસ્ત્રો રચ્યા છે અને એમાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાય તત્વાર સાર એમાં મુખ્ય છે. તો એમણે સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકા. એક વિચારવા જેવું છે, કુંદકુંદ આચાર્ય દેવના પાંચ પરમાગમો મુખ્ય આપણે ગણીએ છીએ, એમના બીજા છે પણ પાંચ મુખ્ય: સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકા અને અષ્ટપાવડ. એમાં એ સોનગઢથી પહેલા ગુજરાતી બધા જેમ જેમ બહાર પડતા તેમ શું નામ કહેવાતું? સૌથી પહેલું સમયસાર બહાર પડ્યું, પછી પ્રવચનસાર, પછી પંચાસ્તિકા. તેને શું કહેવાતું? ત્રિરત્ન, ત્રણ રત્ન. પછી ચોથું શું બહાર પડ્યું? નિયમસાર. તેનું નામ શું પડ્યું? ચતુષ્ટય બહાર પડ્યું. તો એ આપણે એક વિચારવા જેવું છે, એ પાંચ પરમાગમમાં સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકા એ ત્રણની ટીકા કોણે કરી છે? અમૃતચંદ્ર આચાર્ય દેવ. અને પછી બીજા કોણે કરી છે? જયસેન આચાર્ય દેવ. ત્રણેયની અમૃતચંદ્ર આચાર્ય દેવ પણ ટીકા કરી છે અને જયસેન. એમાં બે આચાર્યમાંથી કોઈએ પણ નિયમસારની ન કરી. ચાલો એક માની લઈએ કે અમૃતચંદ્ર આચાર્ય દેવના હાથમાં ન આવ્યું, તો જયસેન આચાર્ય દેવના હાથમાં આવ્યું હશે કે નહીં આવ્યું? જે હશે આપણે તો એક સહજ યોગમાં એ માની અનુમાન કરીએ કુદરત કે એ, નહીતર તો એમ છે ચાલો એક અમૃતચંદ્રાચાર્ય દેવના હાથમાં ના આવે તો કદાચ કોના હાથમાં આવ્યું હોય? જયસેન આચાર્ય દેવ. તો એમણે કેમ ન રચી? ત્યાં કેવો યોગ કે શું છે? પદ્મમલધારી દેવ પછી એમની ટીકા એ રચી છે. અને પણ એક આશ્ચર્ય છે, શ્રીમદજીના હાથમાં સમયસાર, પ્રવચનસાર આવ્યા અને એમણે તો છપાયા પણ ખરા પરમશ્રુત પ્રભાવક મંડળમાં, પણ એમના હાથમાં નિયમસાર નહોતો આવ્યો. પંચાસ્તિકાયના તો સ્વયં પોતે સંક્ષિપ્ત અર્થ પણ લખાય છે. કેવું યોગ બધા એવા હશે કે કેમ ન આવ્યું છું એનો કોઈ પ્રશ્ન નથી. ક્યાંક તો એમના ધ્યાનમાં તો કદાચ આવ્યું પણ હોય કે ન આવ્યું, પણ એ જે આવ્યા અને પોતાને એના માટે તો પરમશ્રુત પ્રભાવક મંડળ દ્વારા રચન એને છપાવીને બહાર પણ પાડ્યા, પણ આ એક ન આવ્યું. તો અહીંયા કે હવે ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય હશે કહે છે સમયસાર વગેરે વગેરે, એટલે ત્રણ એ સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકા, એની ટીકા દ્વારા અધ્યાત્મના રહસ્યો ખોલીને જે કુંદકુંદ આચાર્ય દેવે ગાથાઓમાં હતા એને રહસ્યોને ખોલીને અમૃતના ધોધ વેવડાવનાર ક્યારે પણ આવું આપણે ઘણી વાર સાંભળતા જશો ને, નિયમસારમાં તો એમ આવે છે, ભગવાનની વાણી કેવી છે, કર્ણરૂપી અંજલી દ્વારા એ પીવા યોગ્ય અમૃત છે. વાણીઓ શેના દ્વારા સાંભળીએ છીએ? કર્ણેન્દ્રિય. એટલે એટલા માટે શું કર્ણરૂપી શું લીધું? અંજલી. અંજલી એટલે ખોબો, એનાથી પ્યા. ક્યારે પણ આવા શબ્દોની પાછળ જીણંદ ચંદ વાણી અનુપમ અમી સમી છે. અમી એટલે અમૃત. આવા શબ્દોની પાછળ, વાચકની પાછળ વાચ્ય શું છે એવી મહિમા આવે છે કે જીન વાણી કે જેને સાંભળવા માટે, ગુરુદેશીના શબ્દોમાં કહીએ તો બે કોની વાત કરતા ગુરુદેશી, તીર્થંકર પરમાત્માની દિવ્ય ધ્વનિ ખરતી હોય તો ગણધરદેવ હાજર હોય કે ન હોય, હોય કે ન હોય, નિયમથી હોય. કેમ? એમને બારંગનું જ્ઞાન તો થઈ ગયું છે, એનાથી કાંઈ આગળ વધવાનું નથી, અને નિશ્ચિતપણે કેવળ જ્ઞાન તો થવાનું છે. પછી શું છે, સાંભળે ન સાંભળે શું ફરક? આપણને સમયસર આખું આવડી ગયું હોય પછી સાંભળવાનું હોય કે ન હોય? આવડી ગયા પછી તો ન હોય ને. જેમ એલું ફિફ્થ સિક્સ સ્ટાન્ડર્ડમાં આપણે ભણી ગયા હોય, ભણી ગયા હું, પરીક્ષા પૂરું થયે પછી પુસ્તક ક્યાં હોય? કારણ કે શીખી ગયા છે, પરીક્ષા આપી દીધી, પાસ થઈ ગયા છે. એક વિચારવા જેવું છે કે પોતે એક જ્ઞાનની અધિકતામાં હોય ગણધરદેવ પણ એ સાંભળવા આવે છે. અને પુણ્યમાં વિચાર કરીએ તો સૌધર્મ ઇન્દ્ર આદિ કે જે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, એક ભવ તારી છે, અને છતાં પણ એના વૈભવ 32 લાખ વિમાનના વૈભવને છોડીને એ સાંભળવા આવે છે. અને એ પણ કેવી રીતે? શું કહેતા કોની જ્ઞાન? જીવનમાં આવી એક જીનવાણીની મહિમા કેમ નથી આવતી? અને આ પંચમ ભરત ક્ષેત્રના પંચમ કાળમાં તીર્થંકરોના વિરહ છે, અને નિર્ગ્રંથ મુનિરાજના દર્શન પણ, નિર્ગ્રંથ મુનિરાજ ક્યાં, એક અનુભવી સંતના પણ દર્શન કરવા દુર્લભ થઈ પડ્યા. એમાં એક નિત્ય બોધક જીનવાણી. ગુરુ આદિ મુનિરાજ આદિ કેવા હોય છે? તત્કાળ બોધક. અને જીનવાણી કેવી હોય છે? નિરંતર એની મહિમા. અરે એમ થવું જોઈએ કે આજે હું એક અમૃતનું પાન કરીને આવ્યો. ગુરુદેશીના પ્રવચનો આપણે સાંભળતા એવી અંદરમાં એક ભાવના એ જાગવી. તો અહીંયા કે છે, અમૃતના ધોધ વેડા. ફરીથી શબ્દ શું આપ્યો? અમૃતનો ધોધ. એમ કહીને શું? થોડુંક એ તો મોટો પ્રવાહ છે, એમાંથી તારી શક્તિ હોય એટલું લેજે. જીવનમાં એટલું વિચારવું છે કે ઉપકારીઓએ દેવામાં ખામી નથી રાખી, આપણે લેવામાં ખામી રાખી છે. જેમ કોઈને દાન આપવું હોય તો શેનું હોય, ચપટી ભરીને કે મુઠ્ઠો ભરીને? કોઈને દાન આપવું હોય તો કેવી રીતે અપાય? ચપટી ભરીને, મુઠ્ઠી ભરીને. તો એનાથી આગળ શું હોય? ખોબો ભરીને. અરે ખોબો ભરીને પણ નહીં, ભંડાર ખુલ્લા મીઠા છે, તારી શક્તિ હોય એટલું લેજે. પણ શું થાય? ભૂખ લાગી હોય તો ભોજન ભાવશે. એમ તત્વની ભૂખ. જીવનમાં પહેલી શું થવી જોઈએ? તત્વની ભૂખ લાગવી જોઈએ કે મારે વિતરાગી તત્વ એને સાંભળવું નથી, સમજવું નથી, મારે પ્રણમન પણ કરવું છે. ભલે એને પહેલા હશે સાંભળવું, સાંભળવા પછી સમજવું, અને પછી પ્રણમન. પણ મારે એ તત્વ, એ જીવનમાં પ્રણમન મારે કરવું છે એવી ભાવના. તો અમૃતના ધોધ વેડાવનાર શ્રી અમૃતચંદ્ર સોરી પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એનું આ એક શાસ્ત્ર કયું છે? પરમ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. ચાર અનુયોગમાંથી કે ક્યાં અનુયોગમાં આવું? ચરણાનુયોગમાં. અને એમાં શેની વાત કરી? ચરણાનુયોગ છે તો શ્રાવકના 12 અણુવ્રતનો, અને પછી છેલ્લે સંલેખના, જીવનની સાધના અને અંતિમમાં સંલેખના. જીવનમાં જો જીવતા સાધના નથી તો મરણ કાળે સમાધિ શેની થશે? આપણે સામાન્યપણે શેની અપેક્ષા હોય છે? મરણ કાળ મારે શું કરવું છે? સમાધિ મરણ કરવું છે. જીવનમાં સાધના કેમ નથી કરતા? જેના જીવનમાં સાધના એને અંતિમ ક્ષણે ગુરુદેવજી એના માટે એક સરસ વાત એને લખે, મરણ એટલે શું? આમ સામાન્ય પણ મરણ એટલે શું? જીવ અને શરીરનું એક ક્ષેત્રાવગા સંબંધ છૂટે એવું, પણ એક સાથે એક ભવ પલટાનો સંધિકાળ છે. જેમ બોલે સંધિકાળ હોય છે ને, પેલા અંધકાર જાય, સૂર્યોદય, એ પણ એક સંધિકાળ છે. પછી સાંજ પડે એ પણ સંધિકાળ, રાત્રિ પડે, તે બધું શું છે? એક સંધિકાળ. એમ મરણ ઈ શું છે? ભવ પલટાનો, શરીર છૂટવાનો, નવું શરીર દેવાનો શું છે? એક સંધિકાળ. એ સંધિકાળે તું રાગરહિત ભવ રાગરહિત રહેશે તો તને અલ્પભવ રહી જશે. પણ એ સંધિકાળમાં જો રાગની અધિકતા રહી તો તારે અનેક ભવ કરવા પડશે. તો જીવનમાં જ ભિન્નતાનો પ્રયાસ કરજે તો મરણ સમયે પ્રત્યક્ષ ભિન્ન થશે, તું એમાં આકુલિત નહીં થઈ જાય. પણ જીવનમાં શેનું ઘૂંટ્યું છે? શરીર સાથેના એકત્વપણાને ઘૂંટ્યું છે. અને અંતિમ સમયમાં શું છે? એ ભિન્ન થવાનો, એક ક્ષેત્ર સંબંધ પણ છૂટવાનો આવ્યો છે. અને ભિન્નતાનો પ્રયાસ નથી કર્યો તો એ આકુલતામાં, જેને બીજી ભાષામાં મરણની ભીસ, લોકો તો મરણની ભીસ, ખરેખર તો એકત્વ બુદ્ધિની ભીસમાં એ ભીસાય છે. તો એમાં સરસ સંલેખનાની એમાં છે ને, હું મરણ કાળે અવશ્ય વિધિપૂર્વક સમાધિ મરણ કરે. તો એક બહુ સરસ છે કે જીવનમાં એ શ્રાવકને સાધના છે અને તો જીવનના અંતે એને સમાધિ સંલેખના હોય છે. પણ એ જ્યાં ચારિત્રની, એક દેશ ચારિત્રની વ્યાખ્યા આવે છે એ પહેલા એ જ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં બે અધિકાર કયા છે? સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન. રત્નકરણ સાવકાચાર્ય, સમંત ભદ્રાચાર્ય, એમાં પણ આ જ શૈલી છે. એ પણ એક શું છે? ચરણાનુ યોગનું શ્રાવકને અનુલક્ષે ને, નામ જ છે ને, રત્નકરણ સાવકાચાર્ય. શ્રાવકના આચારિકોના જેવા છે, રત્નના કરંડિયા જેવા છે. આચાર્યદેવ પોતે પોતે મહાવ્રતના મુનિને યોગ ચારિત્રના ધારક છે અને પ્રશંસા કોની કરે છે? શ્રાવકનું. અને એમાં પણ શરૂઆત પહેલેથી શેનાથી લીધી છે? સમ્યક દર્શન અને સમ્યક. એનો અર્થ શું થયો? કે શ્રાવકપણાના અણુવ્રતમાં પણ તારે પેલા સમ્યક શ્રદ્ધાને સમ્યક જ્ઞાન હોવા જોઈએ. એમ અહીંયા પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, એમાં જો શબ્દ કેટલા છે? પુરુષાર્થ સિદ્ધિ અને ઉપાય. પુરુષાર્થ શેનો છે? સિદ્ધિ, પૂર્ણતાનો. અને એનો ઉપાય શું છે? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર માટે ત્રણેય વિષય એમાં લીધા છે. તો એ અમૃતચંદ્રાચાર્ય, અમૃતચંદ્ર સૂરી, સૂરી શબ્દ હોય ને ત્યારે સમજી લેવું આચાર્ય માટે હોય છે. સૂરી શબ્દ જે સમયસારનો છેલ્લો જે કળશ છે 278, એમાં પોતે અમૃતચંદ્ર સૂરીનું આમાં કાંઈ પણ કર્તવ્ય નથી. સૂરીનો અર્થ શેનો છે? આચાર્યના અર્થમાં. તો એ અમૃતમાં ધોળ વેડાવનાર શ્રી અમૃતચંદ્ર સૂરી પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહે છે, તારે મોક્ષ, તારા પુરુષાર્થના ફળમાં જે મોક્ષ દશા, એનો ઉપાય શું છે? કેવી રીતે કરવું? એનું એમાં વર્ણન માંગે. આત્માનો નિશ્ચય તે સમ્યક દર્શન, આત્માનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન, અને આત્મામાં નિશ્ચલ સ્થિતિ તે સમ્યક ચારિત્ર. ફરીથી પુરુષ, પુરુષ અર્થ સિદ્ધિ અને ઉપાય. પુરુષ એટલે આત્મા, અર્થ એટલે એનું પ્રયોજન, સિદ્ધિ એટલે પ્રાપ્તિ, પ્રગટતા અને એનો ઉપાય. પુરુષ એટલે આત્મા અને અર્થ એટલે એનું પ્રયોજન. પ્રયોજન શું છે? પૂર્ણ સુખ. અને એની સિદ્ધિ એટલે પ્રાપ્તિ, પ્રગટતા. એનો ઉપાય શું છે? મોક્ષનો, પૂર્ણ સુખનો ઉપાય શું છે? તો કહે છે ત્રણ નામ આપ્યા. ક્યાં નામ આપ્યા? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ. હવે એક એકની વ્યાખ્યા. સમ્યક દર્શન કોને કહેવાય? આત્માનો નિશ્ચય. ત્રણેયમાં એક કોમન કોણ છે? આત્મા. એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? આત્માનો નિશ્ચય, આત્માનું જ્ઞાન અને આત્મામાં નિશ્ચલ સ્થિતિ. એનો અર્થ શું થયો? પણતી બદલશે પણ વિષય નહીં બદલે. શું છે? ત્રણથી કઈ બદલી છે? શ્રદ્ધાની, જ્ઞાનની અને ચારિત્ર. પણથી બદલે છે, પણ એનો વિષય ક્યારે પણ એ વિષયને છોડીશ નહીં. એ વિષયને જેને આપણે આગળ આવી ગયો શુદ્ધ નહીંનો જે વિષય, નિશ્ચય નહીંનો વિષય, એ ક્યારેય ગૌણ કરવા યોગ્ય એ નથી. નિરંતર એની મુખ્યતા રાખવી. ઉપાદેયપણું, એ જેને જ્ઞાયક ભાવ કહીએ, પંચમ ભાવ કહીએ, પરમ પારણામિક ભાવ, કારણ પરમાત્મા, તો એ આત્માનો નિશ્ચય. નિશ્ચય એટલે એમાં યથાર્થ ઓળખાણ, પ્રતીતિ, વિશ્વાસ, રૂચિ, તેનું નામ સમ્યક દર્શન. આત્માનું જ્ઞાન, આત્માનું જ્ઞાન કે છ દ્રવ્યનું, વિશ્વનું, લોકાલોકનું જ્ઞાન. આત્માનું જ્ઞાન તો ખાલી એક જ આવ્યું. જ્ઞાન તો કેટલાનું હોય? જ્ઞાન તો બધાનું હોય ને. જ્ઞાન એકલા આત્માનું હોય કે બધાનું હોય? અરે એકને પેલા જાણી જોજે, બીજાનું સહેજે જ્ઞાન થયા વગર. અને એકને ન જાણ્યો તો કોઈનું યથાર્થ જ્ઞાન નહીં થાય. એક વિચારવા જેવું, સમ્યક જ્ઞાન કોને કહેવાય? સાચું યથાર્થ જ્ઞાન કોને કહેવાય? જે જ્ઞાયકને સ્પર્શીને આવે તેનું નામ સમ્યક જ્ઞાન છે. જે જ્ઞાનનો ભંડાર છે એને સ્પર્શે નહીં. જ્ઞાન જેનું છે એને ન જાણે, અને જેનું નથી એને જાણવામાં રોકાય, એને સમ્યક શું કહેવાય? જે જ્ઞાન જેનું છે, કોનું છે એ જ્ઞાન? જ્ઞાનનો પ્રવાહ ક્યાંથી આવવાનો? જ્ઞેયમાંથી આવવાનો કે જ્ઞાયકમાંથી આવવાનો? તો જે જ્ઞાન જેનું છે એને સ્વીકારે નહીં, એને જાણે નહીં, અને જે જ્ઞાન જેનું નથી એમાં રોકાઈ જાય. કોણ? તો એક બહુ જ વિષય આખો એક, કે કોઈ પણ પણતિ, અહીંયા તો ત્રણ પણતિના નામ લીધા જ, બાકી અનંતે અનંત પણતિનું એક કોણ છે? એક જ વિષય. તો આત્માનો નિશ્ચય, દેવશાસ્ત્ર ગુરુનો નહીં, એનો નિશ્ચય ન કરવો. પંચપરમેશ્વરીનો, સાત તત્વનો, નવ પદાર્થનો, ફરી ફરીને એકને એકને, એને જે તેરમી ગાથામાં શું શબ્દ વાપરો છે? એક શુદ્ધ નહીંથી આત્મજ્યોતિને જાણ તો નવનું જ્ઞાન થઈ જશે. એનું નામ જ ભૂતાર્થી નવ તત્વને જાણવા સમ્યક તો છે. તેરમી ગાથા છે ને, સમ્યક તો કોને કીધું છે? નવ તત્વને જાણવા. અને નવ તત્વને તો આપણે જાણીએ છીએ કે ના, ત્યાં નવ તત્વને જાણવા પહેલા એક કયો શબ્દ આપ્યો છે? ભૂતાર્થ નહીંથી જાણે. ભૂતાર્થ નહીં એટલે શું? એક ઉપાદેયરૂપ જે સરસ એમાં કળશમાં છે, નવ તત્વના ભેદમાં છુપાયેલી આત્મજ્યોતિને સેના દ્વારા બહાર કાઢી? શુદ્ધ નહીં દ્વારા બહાર કાઢી. અને એટલા માટે ચૌદમી ગાથામાં શુદ્ધ નહીં કોને કહેવાય વાત કરી. તો શુદ્ધ નહીંથી, ભૂતાર્થ નહીંથી નવ તત્વને જાણવા તેનું નામ સમ્યક. અને એકને જાણતા નવનું સહેજે સાથે જ્ઞાન થઈ જાય, તો એ નવને જાણવા એ સમ્યક દર્શન જ્ઞાન, એ રીતે કથન પદ્ધતિ આવતી. પણ વિષય તો ખરેખર કોણ છે? આત્મા. એક આત્માનો નિશ્ચય તે સમ્યક દર્શન, આત્માનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન. બધું આત્મામાં જ બધું કાંઈ બીજું નહીં કરવાનું. જેમ એક ગુરુદેવસિંહ અહીંયા મુંબઈ પધારેલા અને પ્રવચન ચાલતા 15 દિવસ, તો મુખ્યતા શેની જ વાત આવે? આત્માની. તો એક ભાઈ શું કોમેન્ટ કરી, 15 દિવસ શું કર્યો એકલો? અરે એના સિવાય બીજું કરવા યોગ્ય છે શું? એક બહુ જ ભૂલ છે, પોતે પોતાના અસ્તિત્વને કેટલો પણે ભૂલી ગયા છે, ગૌણ કર્યો છે. ઘણી વાર તો એવું શરીર સાથે એકત્વ છે, મરણ થશે તો શું થશે? મરણ થશે તો શરીરમાં જેને અતિ એકત્વ છે એને શું ભાવ હશે? મરણ વખતે શું ભાવ હશે? હું મરી જઈશ અને આત્મા ચાલ્યો જશે. જો કેટલી વિપરીતતા, બીજાની નથી વાત કરી, આપણામાં પણ અવ્યક્તપણે શું થાય છે? કારણ કે શરીરમાં એટલું એકત્વ હોય છે તો હું શું થાય છે? અહીંયા હું અહીંયા રહી જઈશ, મરી જઈશ, અને કોણ ચાલ્યો જશે? આત્મા. જાણે આત્માથી ભિન્નતા કરી છે. અને એટલા માટે જે હમણાં ચર્ચામાં, તત્વનું ઘૂંટણ તો નિરંતર જોશે, શરીરના એકત્વપણાનું ઘૂંટણ નિરંતર ચાલ્યા કરે છે. શરીરને શું થાય છે, શું નથી, શું કરવું છે, એની જગ્યાએ એ તત્વનું ઘૂંટણ કરવું પડશે તો એનાથી ભિન્નતાનો કાંઈક ભાવ થશે. કીધું ને સમ્યક દર્શન પહેલા સાધન શું છે? જ્ઞાન તારી પાસે સાધન છે. જે જ્ઞાન અત્યારના ભેદજ્ઞાનમાં કાર્ય કરવું જોઈએ એ જ જ્ઞાનને આપણે શું કર્યું છે? જેનાથી ભિન્નતા કરવી છે એમાં જ રોક્યું છે આપણે. જે જ્ઞાન ખરેખર છે એમાં કામ કરવાનું હતું, ભેદમાં ભિન્નતામાં કરવાનું, અને એની બદલે જેનાથી ભિન્નતા કરવી એમાં જ એકત્વમાં આપણું જ્ઞાન રહી ગયું. જ્ઞાન સાધન છે પણ વિપરીતપણે આપણે વાપરીએ છીએ. તો એ અહીંયા ફરીથી આત્માનું જ્ઞાન તેને સમ્ય જ્ઞાન, અને આત્મામાં ફરીથી શબ્દ શું છે? હવે આગળ શું છે? નિશ્ચલ સ્થિતિ. નિશ્ચલ સ્થિતિ એટલે શું? નિશ્ચલ સ્થિતિ ચલાયમાન ન થાય અને એવી સ્થિતિ. સ્થિતિ એટલે ઉપયોગની સ્થિરતા. પણતી તો છે પણ હવે શું થયો છે? ઉપયોગ પણ કેવો થતો જાય છે? સ્થિર થતો જાય છે. ચલાયમાન ન થાય, ફરીથી તેમાંથી ચ્યુત ન થાય એવી સ્થિરતાનો, એકાગ્રતાનો, લીનતાનો પ્રયાસ, એનું નામ ચારિત્ર કહેવામાં આવે છે. શ્રદ્ધાની પણતીએ તો આત્માનો શું કરી લીધો છે? શું કહેવાય? કબજો. બહુ જરૂરી છે. ઓલું જેમ પૈસા પેમેન્ટ કર્યું હોય મકાનનું ને એનું, તો શું થઈ જાય? હવે કબજો. એમ અહીંયા આખું ગ્રહણ પણ કબજો આખો. એમ અહીંયા શ્રદ્ધાએ તો આત્માનો કબજો લઈ લ્યો, હવે ઉપયોગ એમાં વારંવાર સ્થિર થાય છે. એમાં નિશ્ચલ સ્થિતિ, જ્યાં હવે રાગનું એમાં કંપન નથી, ડોલાયમાન પણ નથી, એ સ્થાયી નિયમસારમાં, સમયસારમાં, નિજરાધિકારમાં એ શું શબ્દ પડે? સ્થાતાનું સ્થાયી સ્થાન. સ્થાતાનું રહેનારનું કયું છે? સ્થાયી છે. હવે એમાં શ્લોકમાં પણ આ તરફ આવો, આ તરફ આવો, પછી શું કરો? નિવાસ કરો. આ તમારું પદ છે, પદ છે, ઓલું અપદ છે, અપદ છે. એમાં શબ્દ નિવાસનો ગુરદર્શ બહુ અર્થ કરે. નિવાસ, ખાલી વાસ નહીં. નિવાસ એટલે શું? ધર્મશાળામાં વાસ હોય અને ઘરમાં નિવાસ હોય. ધર્મશાળામાં તો જાત્રામાં જેટલા દીગે એટલું રહેવાનું હોય છે, અને અહીંયા શું છે? જ્યાં નિરાતે વસાય છે, જ્યાં નિત્ય વસવાપણું છે. ગુજરાતી ભાષામાં બીજી રીતે શું કહે? ગુજરાતી ભાષામાં ઠરીઠામ થવાય છે. ઠરીઠામ તો ખબર, જ્યાં હવે બીજા વિકલ્પો ન આવે. તો એવું અહીંયા આત્મામાં હવે ઉપયોગની પણ સ્થિરતા જામતી જાય, એ નિશ્ચલ સ્થિતિ, તેને સમ્યક ચારિત્ર. આવા રત્ન તે ખરેખર તો એ રીતે વિચાર કરીએ ગુરદેશી કે ખરેખર ચારિત્ર તો આવ્યું નથી, પણ ચારિત્ર કોને કહેવાય એ વાત પણ યથા સામે. આ તો અહીંયા બારમાં થોડાક વન જંગલમાં રે, એકલા રે, ઉપવાસ આદિ વ્રત કરે, એ બધું શું છે? ચારિત્ર. ચારિત્ર કેવું હોય? દુઃખદાયક, કષ્ટદાયક કે આનંદદાયક? આનંદદાયક છે. અને વન જંગલમાં એકલા રહેવું, વાઘ સિંહ સંયોગ હો, એ સુખદાયક છે. વાઘ સિંહના સંયોગ વચ્ચે રહેવું. ગ્રીષ્મ ઋતુ શિખર કે ઉપર, શીત માસ દરિયા કે કિનારે, વરસાદ ઋતુમાં તરુ તલઠાડે, તો એ સુખરૂપ હશે કે દુઃખરૂપ હશે? આ એક મોટામાં મોટી ભૂલ. ફરીથી ચારિત્ર એ આત્માની પણતીને ક્યારેય સંયોગથી મૂલવવી નહીં. ચારિત્ર એ શું છે? આત્માની પણતી છે. એ આત્માની પણતીને આપણે શેનાથી ઓળખાવીએ છીએ, મૂલવીએ છીએ? સંયોગથી. કેવા ઉપસર્ગ આવે, કેવા પરિસર આવે, એ આત્માની પણતી છે. એ આત્માને વિટરાઈ ગઈ છે, અને આત્માને એવી વિટરાઈ ગઈ છે કે ઉપસર્ગ પરિસરમાં પણ એ પણતી છૂટતી નથી. આ એનું નામ સાચું ચારિત્ર, સમ્યક ચારિત્ર એ કહેવામાં આવે છે. અને આવા રત્નત્રય, રત્ન છે, હા રત્ન છે, કેવા છે? ત્રણ રત્ન છે. તે મોક્ષ માર્ગ છે, અને તે આત્માનો સ્વભાવ જ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર, આત્માનો જેવો શુદ્ધ સ્વભાવ છે એવી એ નિર્મલ જે પ્રણતિ છે, તે આત્માનો સ્વભાવ જ છે. તેનાથી બંધન થતું નથી. ફરીથી શું સિદ્ધાંતમાં આવ્યો? જે સ્વભાવ હોય એનાથી ક્યારેય બંધન થાય નહીં, અને જેનાથી બંધન થાય એ સ્વભાવ નહીં હોય. બે વાત ગુરુદેવસિંહ જેમ બોટાદમાં 85ની સાલમાં શું કહ્યું, જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય. અહીં આવ્યું ને બંધન, કઈક 148માં તીર્થંકર પ્રકૃતિ એટલે શું? નામ કરવાની એટલે શું? ઉત્કૃષ્ટપણે પુણ્યની પ્રકૃતિ, સારી પ્રણતિ નહીં, ઉત્કૃષ્ટપણે શેની? પુણ્યની પ્રકૃતિ. એનું નામ શું છે? તીર્થંકર નામકર. તો જે ભાવે તીર્થંકર નામ પ્રકૃતિ બંધાય એ પણ શું છે? ધર્મ નથી, કારણ કે ધર્મથી બંધ થાય નહીં, અને જે ભાવે બંધ થાય એ ધર્મ નથી. અને બીજો બોલ કયો કીધેલો? બોટાદવાળાને તો યાદ રહેવું જોઈએ, 85ની સાલમાં કયું બધું? બીજું મહાવ્રતના પરિણામ આશ્રવ છે. વિચારવા જેવું છે, પરિવર્તન પહેલા જાહેર સભામાં આ રીતે પ્રવચનમાં એ કીધેલું, બે બોલ, કે જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય એ ધર્મ નથી, અને મહાવ્રતના પરિણામ શું છે? આશ્રવ છે. તો અહીંયા આ ત્રણ રત્નત્રય છે એ મોક્ષ માર્ગ છે, અને એ મોક્ષ માર્ગ નિર્મળપણાથી વિતરાગતામય એ આત્માનો સ્વભાવ છે, અને તેથી તેનાથી બંધન થતું નથી. તો બંધન શેનાથી થાય? તો બંધન તો રાગથી થાય છે. ફરીથી શૂન્યનો સદાયો સંયોગથી બંધન નથી, ને સ્વભાવથી પણ બંધન નથી, બંધન વિભાવથી છે. આપણે કલ્પનાથી શું માની લઈએ છીએ? સંયોગે આવીને પ્રતિકૂળતાએ કે અનુકૂળતાએ મને બંધન કરાવે, કોઈએ મને ગુસ્સો કર્યો, ગુસ્સો કરાવ્યો ને, કોઈ ગુસ્સો કરાવે ને, કેમ ન કરાવે? કોઈ શાંતિથી બેઠા હોય, આપણો કઈ વાક ગુનો ન હોય ને ખોટે ખોટું આપણી ઉપર કરે તો ગુસ્સો કરાવે કે નહીં? કોઈ જીવનમાં કોઈ ગુસ્સો કરાવે પછી કોઈ શું કરાવે? કોઈ શું કરાવે? ધર્મ કરાવે. જીવનમાં તો તારું પરણમન ક્યાં ગયું? વર્ષો પહેલાની વાત છે, ગુરુદેવસિંહ લગભગ આજ હમણાં આવશે આપણે જેઠ સુદ પાંચમ, શું છે ખબર તો છે જ, પ્રતિષ્ઠાનું તો છે તો ખબર છે જ, બીજું શું છે? શ્રુત પંચમી. કઈ રચના પૂર્ણ થઈ? સઠખંડ આગમની, સઠખંડ આગમની રચના, અને એના ઉપરની ટીકા એક જય ધવલા છે, એના ઉપર ગુરુદેવસિંહે લીધું. જો પરદ્રવ્ય તારી પણતી કરે તો તારા સામાન્ય શું કર્યું? પણતી શું છે? વિશેષ છે, અને દ્રવ્ય શું છે? સામાન્ય. જો પરદ્રવ્યથી એ તારી પણતી એટલે વિશેષ થાય તો તે સમય સામાન્ય કર્યું શું? દ્રવ્ય છે એ પોતાની પણતીનો દાતા છે, જો પરદ્રવ્ય આવીને તારી પણતી કરે તો તે સમયે એ વિશેષ કોનું છે? પરદ્રવ્યનું છે કે સામાન્ય છે? એ જે પણતી થઈ એ કોની છે? તે દ્રવ્યની છે, એ કોઈ બીજાની નથી. તો જો પરદ્રવ્ય આવીને કરાવે તો એ સામાન્ય કર્યું શું? તો એ અહીંયા કહે છે કે જે કોઈ બંધન થાય સેનાથી થાય છે? પરદ્રવ્યથી નહીં. પરદ્રવ્યથી બંધ પણ નથી, અને પરદ્રવ્યથી મોક્ષ પણ નથી. બંધન તો રાગથી થાય છે, રત્નત્રય તો રાગ રહિત છે. ફરીથી પહેલા ન્યાથી લીધું કે એ રત્નત્રય છે, મોક્ષ માર્ગ આત્માનો સ્વભાવ છે, અને તેનાથી બંધન થતું નથી. હવે તો બંધન શેનાથી થાય છે? કે રાગથી થાય છે, અને આ રત્નત્રય તો રાગથી રહિત છે, તેનાથી કર્મ બંધાતા નથી. તો તે શેના કારણે છે? તે તો મોક્ષના જ કારણ છે. અસ્તિ નાસ્તિ, બંધના કારણ નથી પણ કોના કારણ છે? મોક્ષના કારણ છે. એવું નથી કે બંધનું કારણ નથી મોક્ષનું કારણ નથી, એવું નથી. એવું ક્યારેક બની શકે ને? કોઈ પરિણામ એવા હોય બંધના કારણ ન હોય ને મોક્ષના કારણ ન હોય, એનાથી દુઃખ પણ ન હોય ને એનાથી સુખ પણ ન હોય, કે એવી કોઈ અર્થ પર્યાયો જે સામાન્યપણે હોય છે એમાં એવું ક્યારેય પણ નહીં. કાં તો દુઃખરૂપ હશે ને કાં તો સુખરૂપ જે આપણે મુખ્યતા ગુણો મૌનીના ખાસ લઈએ એમાંથી, એનાથી એમ ન સમજ દુઃખે નથી ને સુખ ને ગણા, તો ત્યાં સુધી ને માન્ય તો સુખ ને માન્ય તો ફરીથી આપણે સુખ દુઃખ ને યથાર્થપણે આપણે સ્વીકાર્યું નથી. ફરી સુખ દુઃખી શું છે? વેદનભૂત ભાવ છે, ભોગતાપણાના ભાવ છે. અને વેદન હંમેશા કાં તો સુખરૂપ અને કાં તો દુઃખરૂપ હશે. જેમ બે પ્રકાર આવે, કરતાપણું અને એક ભોગતાપણું. રાગ દ્વેષમાં એ કેવા છે? એ કરતાપણાના ભાવ છે. હરક શોક આદિ સેના છે? એ ભોગતાપણાના વેદનના ભાવ. કોઈ કે મને હરખ થયો, કોઈ શોક થયો અને કે મને સુખ દુઃખનું વેદન ન હોય, કલ્પના માની લઈએ તો એવું નથી. એ ભોગતાપણાના ભાવ. એમ સુખ અને દુઃખી સેના છે? ભોગતાપણાના ભાવ છે, કરતાપણાના ભાવ નથી. અને છે તો એનું વેદન, એનો અનુભવન એ નિરંતર હોય હોયને હોય છે. એમ ન માની લો માન્ય તો છે, તારું છે માન્ય તો સોનું, ન માન્ય પિત્તળ, એવું હોય છે. એનું એક નિશ્ચિતતા છે, એ નિશ્ચિતતાને આપણે સ્વીકાર કરાય. એમ અહીંયા એક સાથે લીધી કે એ રત્નત્રય છે, એ કેવા છે? એ સ્વભાવ ભાવ છે, મોક્ષ માર્ગ રૂપ છે. અને તેથી એનાથી ક્યારે બંધન થતું નથી. એનાથી સામે રાગી કેવા છે? બંધનના જ કારણ છે. અને આ રત્નત્રય તો રાગ રહીત છે, માટે તેનાથી, તેનાથી એટલે રત્નત્રયથી, મોક્ષ માર્ગથી કર્મ બંધાતા નથી. તો શું થાય છે એનાથી? તે તો એટલે કે રત્નત્રય, જેની રત્નત્રયની વ્યાખ્યા, તે તો મોક્ષના જ. અને એટલા માટે તત્વા સૂત્રમાં ઉમા સ્વામીએ એનું શું વ્યાખ્યા કરી? ત્રણેયની સમ્યક દર્શનના ચારિત્રાણી મોક્ષ માર્ગ. એ મોક્ષનો માર્ગ છે. અને માર્ગ જો બંધનરૂપ હશે તો એનાથી મુક્તિ નહીં થાય. માર્ગ જ સ્વયં જો બંધનરૂપ હોય તો એનાથી મુક્ત જ થશે. કોઈ પણ કાર્ય અને કાર્ય બે વચ્ચે શું સંધિ શું હોય? કારણ અને કાર્ય બે વચ્ચેની સંધિ શું હોય? બે એક જ જાતિના હશે, બંને એક જ જાતિ. મોક્ષ એટલે શું? મુકાવું. તો એનું કારણ પણ કેવું હશે? બંધનરૂપ હશે કે મુક્તરૂપ હશે? મોક્ષ વિતરાગતા રૂપ છે, તો એનું કારણ પણ કેવું હશે? વિતરાગ. બંને એક જ જાત હોય. લીંબોળી છે તો નિશ્ચિતપણે એનું ફળ લીંબડો જ હશે. એ કારણ કાર્ય કેવા હોય છે? એક જાતના. તો અહીંયા એ મોક્ષ માર્ગ છે, એ મોક્ષના જ કારણ છે. માટે મુમુક્ષુઓ અંતર્મુખ થઈને, જો આખી શૈલી લીધી, પહેલી સેનાથી શરૂઆત કરી, આખી જીનવાણીથી કરી, અને એમાંથી પછી આપણને સારે કાઢીને કે એ જીનવાણીમાં સમ્યક દર્શનના ચારિત્રની વ્યાખ્યા બતાવી અને કીધું કે આવો મોક્ષનો માર્ગ છે, એનાથી બંધન થવાનું નથી. બંધન તો રાગથી થવાનું છે અને આ મોક્ષ માર્ગ તો રાગથી રહી છે. માટે મુમુક્ષુઓ કોને કહે છે આ વાત? એ તો હવે તો બધું એવું સીધું બોલશો. મુમુક્ષુઓ મુક્ષ એટલે શું? જેને શું છે મોક્ષની શું છે? ઈચ્છા. અને આપણની તો ઈચ્છા છે જ. ખરેખર તો મુમુક્ષુ કોને કહેવાય? સમ્યક દ્રષ્ટિ મોક્ષ માર્ગે જ ખરેખર મુમુક્ષુ છે. મુમુક્ષુ કોણ છે ખરેખર? જેને મોક્ષ માર્ગની સાધના જેણે શરૂ કરી છે, ખાલી વિકલ્પથી કે ભાષાથી નહીં. જેણે મોક્ષ માર્ગના દ્વાર ખોલ્યા છે, એના પંથે જેણે પગલા ભર્યા છે, એ ખરેખર ફરીથી એક વિચાર કરી. આપણે એમ કહ્યું અમે મુમુક્ષુ છે, અમે ઈચ્છા છે, અમે સારી વાત છે, ઈચ્છા છે. પ્રણમન શેનું થાય છે? મોક્ષની ઈચ્છા અને પ્રણમનમાં બંધન, એ કઈ છે? કઈ મેળ ખાય છે? સજ્જનતા કેવી અને દુર્જન જેવા પરિણામ બારમાં થતા હોય તો મુમુક્ષુતા શેમાં છે? વિકલ્પમાં છે કે પ્રણમનમાં છે? પ્રણમન તો તારું બંધમાર તરફ ચાલી રહ્યું છે, મુમુક્ષુ ક્યાંથી કહેવાશે? તો એ ખરેખર તો માટે અહીંયા એક ભાવનાથી લઈએ જુદી વાત છે કે માટે મુમુક્ષુઓ અંતર્મુખ થઈને આ ઉપાય દેખાડ્યો. જો તને મોક્ષની ભાવના છે, તેનો ઉપાય શું છે? અંતર્મુખ થઈને આવા મોક્ષ માર્ગને, આવા એટલે પેલા જે વર્ણન કરી, આત્માનું શ્રદ્ધાન, આત્માનું જ જ્ઞાન અને આત્મામાં જ નિષ્ઠર સ્થિરતા, આવા મોક્ષ માર્ગને સેવો અને પરમાનંદ રૂપ પરિણામો. ફરીથી બહુ વિચાર આપણે કરીએ તો ફરીથી પેલું શું લીધું, મુમુક્ષુ, માત્ર મોક્ષ અભિલાષ, એવી એક ભાવના પૂર્વક. તો ઉપાય એનો શું કરવો છે, અંતર્મુખ થવાનો. અને અંતર્મુખ થશું તો શું થશે, મોક્ષ માર્ગ પ્રગટ થશે, મોક્ષ માર્ગને સેવો પ્રગટ થશે, અને તો શું થશે, પરમાનંદ રૂપ પરિણામો. આચાર્ય દેવ ગુરુદેવસિંહ જાણે આશીર્વાદ આપે છે કે તમે આવો મોક્ષ માર્ગ પ્રગટ કરીને સેના રૂપે પરમો, પરમાનંદ રૂપ પરિણામો. એમાંથી પણ એક વિચાર આવે છે, પરમાનંદને પ્રાપ્ત થાવ, પરમાનંદને મેળવો, એવો શબ્દ ન વાપરો. શું વાપરો, સમયસારમાં છેલ્લે છે ને, શું એમાં આપ્યો છે, આ સમય પ્રાવ્રત પઠન કરીને અર્થ તત્વથી જાણીને ઠરસે અર્થમાં આત્મા તે સૌખ્ય ઉત્તમ તે થશે, એ આત્મા સુખરૂપે પરમી જશે. આમ મેળવશે એટલે જાણે બહારથી મેળવવું છે અને પ્રાપ્ત કરવું છે એમ ને, પોતે સુખ સ્વરૂપ છે અને પર્યાયમાં પરમી જશે. ક્યાંય બહારથી લાવવું મૂકવું કાંઈ જ નથી, છે તેવો પરમી જશે. અને ખરેખર તો ધર્મ કોનું નામ કહેવાય, જેવા છીએ તેવા થવું. પોતે જેવો વિતરાગ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, અનાકૃતા રૂપે છે, એવું પરમી જવું. તો તમે આવો મોક્ષ માર્ગને સેવો અને પરમાનંદ રૂપ પરમો. ક્યારે, જ્યારે કાળ લબ્ધિ પાકશે ત્યારે. અને ઘણા તો ત્યાં સુધી એમ કે ને, આ જ્યારે કરશું ત્યારે થશે, એ વાત તો સાચી છે ને, જ્યારે કરશું ત્યારે થશે કે નહીં, પુરસાદ લીધો ને એમાં, કાળ લબ્ધિ ન લીધો. એનો અર્થ કે જ્યારે કરશું એટલે હજી નિશ્ચિતતા નથી તારે કરવાની. શું છે, જ્યારે કરશું એમ નહીં, શું છે, આજે જ, આજે જ તમે આત્મા અનંત ગુણધામ એવા પોતાનો અનુભવ કરો. ગુરુદેવસિંહના શબ્દો શું, વાયદા કરી વાફળ હોય, ગુજરાતી તો વાયદા એ કરે કેવા હોય, ન દેવાના ભાવ હોય, વાફળ હોય, દેવું નથી એટલે વાયદા કરે રાખે. એમ અહીંયા આજે જ આત્મા અનંત ગુણધામ એવા પોતાનો, જો ફરીથી આત્મા અનંત ગુણધામ, પછી શબ્દ શું વાપરો, એમાં પોતા પણ સ્થાપ્યું, પાછો આત્મા એમ નહીં, એ આત્મા કોણ છે, હું જ છું, એવા પોતાનો તમે અનુભવ કરો જ. પ્રવચન સારમાં પણ એમાં આજે જ શબ્દ છે, પછી પછી કરશું ને એવું નથી એના છેલ્લા કળશોમાં. તો આ રીતે જીનવાણી, જીનવાણીમાં પછી પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, અને એના ઉપાયમાં મોક્ષ માર્ગ, મોક્ષનો ઉપાય મોક્ષ માર્ગ, એમાં ત્રણ રત્નત્રયની, એના વિષયની વાત કરી કે હવે તમે એ રત્નત્રય મોક્ષ માર્ગ રૂપે છે. બંધન તો રાગાદિથી થવાનું છે, અને રાગરહિત મોક્ષ માર્ગ તમે પ્રગટ કરો, પરમાનંદ રૂપે તમે આજે પરણમો, એ વાત કરી. હવે એનાથી આગળ આપણે 19માં બોલ ઉપર આવીએ. 19માં બોલ સેના ઉપરથી હશે, સમ્યક દર્શન પ્રગટ કરવા માટે, એનો અર્થ આત્માનો અનુભવ કરવા માટે પ્રથમ શું કરવું, કઈ ગાથા ઉપરથી હશે, સમયસાર, અને સમયસારની 144મી ગાથા. એમાં છે પ્રથમ સૃજ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય, એ વિષય આગળ આવશે. તો સમ્યક, કારણ કે એમાં છે ને સમ્યક દર્શન નામ અપાય છે, છે એમાં નહી પક્ષથી અતિક્રાંત સમયનો સાર એમાં છે કે આને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન નામ અપાય છે. એના ઉપરથી વિષય, સમ્યક દર્શન પ્રગટ કરવા માટે, એનો અર્થ આત્માનો અનુભવ કરવા માટે પ્રથમ શું કરવું. આપણને પણ સામાન્ય કોઈને પણ આવે, ધર્મ કરવા માટે શું કરવું, બીજા શબ્દોમાં કહી, સમ્યક દર્શન કહો, આત્માની અનુભૂતિ કહો, કે ધર્મ, ધર્મ કરવા માટે શું કરવું, શું કરવું, દરરોજ જૈન મંદિર આવવાનું શરૂ કરવું, જૈન મંદિરમાં અભિષેક પૂજા કરવાનું, પછી સ્વાધ્યાય કરવાનું, નહીં છ આવશ્યક કરતા રહેવાનું. જિનેન્દ્ર પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, પ્રથમ શું કરવું? વર્ષો પહેલા એટલે સમજી લો 70 વર્ષ પહેલા પ્રવચન મંડપનું ઉદઘાટન સોનગઢમાં થયેલું, અને એના પછી થોડા દિવસ પછી વિદવત પરિષદ, વિદ્વાનો મોટા મોટા 32 પંડિતો ત્યાં આવેલા. એમાં ગુરદેવસિંહની સમક્ષ એક પ્રશ્ન આવ્યો, પ્રથમ શું કરવું? તો પ્રથમ શું કરવું? પાપ છોડીને પુણ્ય કરવા, શાસ્ત્રનો અભ્યાસ કરવો. ગુરદેવસિંહ તે સમયે સમયસારમાં મોક્ષ અધિકારમાંથી ગાથા કરે, પ્રથમ આત્માનું ભેદનાની વાત એમાં લક્ષણની ભિન્નતા કરીને એમાં છે. પ્રથમ શબ્દ મૂળ ટીકામાંથી કાઢીને ગુરદેવસિંહ આપ્યો. ગાથા છે મોક્ષ અધિકાર, 295 ગાથા. એમાં પ્રશ્ન પણ એવો છે, આત્મા અને બંને દ્વિધા કરીને છે, અનુભવ આત્માને એટલે ભેદજ્ઞાન કરીને શું કરવું એમ પૂછવામાં તેનો ઉત્તર એના ટીકામાં, આત્મા અને બંધને પ્રથમ તો આજે પેલું શું કરવું એમાં સંસ્કૃતમાં પણ છે, તાવત. તાવત એટલે પ્રથમ, પેલું શું કરવા જેવું છે? પેલું એમને પાપ છોડીને પુણ્ય કરવું એમ નહીં. અરે પુણ્ય અને પાપ તો અનાદિથી કરતો જ આવ્યો છે, અને જો પુણ્ય ન કરતો હોત તો નરકના ભવ કરતા ક્યાં ભવ વધારે કર્યા? દેવ પર્યાયના સૌથી 4 ગતિમાં લઈ સૌથી ઓછા કોના છે? મનુષ્યના. એનાથી વધારે નરક પણ, એનાથી વધારે દેહ સ્વર્ગના, અને એનાથી સૌથી વધારે તિર્યંશના. તો બેની આપણે જયારે સરખામણી કરીએ, નરક અને દેવ પર્યાય, તો દેવ પર્યાયમાં શેનાથી ગયા હશો? પાપ કરીને કે પુણ્ય કરીને? અને ફરીથી પુણ્ય પાપ કોણ કરે છે? ત્રસજીવ કે સ્થાવરજીવ? ત્રસજીવ જ કરે ને પુણ્ય પાપ, ન કરે તો કોણ કરે? બધા એટલે કોણ? સ્થાવર. સ્થાવરમાં પણ પ્રત્યેક કે સાધારણ? સાધારણ વનસ્પતિ જેને આપણે શું કહીએ, નિગોદ, ઈ કરે પુણ્ય પાપ કરે? જો પુણ્ય ન થતો તો બહાર ક્યારે આવે નહીં, અને એ કસાય ચક્ર છે. પુણ્ય પાપ ઈ શું છે? કસાય તીવ્ર અને મંદ. એમનો આપણને છે ને પુણ્યમાં જરાય કસાય જેવું નથી લાગતું. કસાય છે માં લાગે છે આપણને? પાપના પરિણામ લાગે. અરે ભાઈ પુણ્ય પણ એક શું છે? એનું કસાયની તારતમ્યતા તો છે, કસાયનો અભાવ નથી. પાપમાં કસાયની શું છે? તીવ્રતા. અને પુણ્યમાં શું છે? મંદતા. જાત કઈ છે? કસાયની જાત છે. એ તો મુખ્યતા આપણે તારતમ્યતામાં એવા ફસાયે છે કે એટલા માટે પુણ્ય અને પાપમાં ભેદ કરીએ છીએ. પણ પુણ્ય હો કે પાપ હો, બે શું છે? બેડી છે. આપણે શું જોઈએ છે? કેવી છે પણ શું છે? કેવી છે? એક સોનાની અને એક લોઢાણ, પણ છે શું? અંતે બેડી છે. જેને અમૃતચંદ્રાચાર્ય બીજા દ્રષ્ટાંત શું આપ્યું? એક બ્રાહ્મણને ત્યાં મોટો થાય છે અને એક એના ઘરે થાય છે, પણ છે બે કઈ જાતિ? એવી આપણે જાતિને. તો અહીંયા જો ફરીથી આત્મા અને બંને પ્રથમ તો આ પેલું કરવા યોગ્ય છે, તેમના નિયત સ્વલક્ષણના વિજ્ઞાનથી શું કરવું છે? ભિન્નતા. અને ભિન્નતા શેનાથી થશે? ભિન્ન લક્ષણથી થશે. અને એ છેદવા એટલે કે ભિન્ન કરવા. એમ અહીંયા પણ આ શું કરવું? પેલા પ્રથમ શું કરવું? તો એનો ઉત્તર છે, પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ નિજ આત્માનો નિર્ણય કરવો. આ પણ એ જ 144 નંબરની ગાથામાં અમૃતચંદ્રાચાર્ય દેવની ટીકા છે કે પ્રથમ અહીંયા શુદ્ધાન એટલે શું લેશું? દ્રવ્ય શ્રુત. દ્રવ્ય શ્રુતનો અભ્યાસ જે આ પેલું નિમિત્તને સિદ્ધ કરે છે. ઉત્તર શેનો છે? પ્રથમ શું કરવું એ પેલા આખી શેનું છે? સિદ્ધ કરે જીનવાણીનો તું અભ્યાસ કરજે. જીનવાણીના અભ્યાસ વગર તને વસ્તુ સ્વરૂપ ક્યાં ખ્યાલમાં આવશે? તો પ્રથમ શ્રુત જ્ઞાનનું અવલંબન, અહીંયા દ્રવ્ય શ્રુતની વાત છે, આ ભાવશ્રુત જ્ઞાન તો પછી પ્રગટ થવાનું. પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી, પણ સાથે સાથે શું આપે છે? એક ચેતવણી. દ્રવ્ય શ્રુતમાં તો અનેક પ્રકારે કથન હશે, એમાંથી સાર શું કાઢજે? જ્ઞાન સ્વભાવી આત્મા. એમાં તો ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણા સ્થાન, ત્રસ્થાવરના ભેદ ને અનેક ભેદ પ્રભેદ બધા આવશે, પણ તારે ક્યાં પહોંચવાનું એમાં? કે એમાંથી આત્મા, અને આત્મા કેવો? જ્ઞાન સ્વભાવ નિજ આત્માનો નિર્ણય કરવો. અહીંયા સુધી શું વાત છે? હજી સવિકલ દશાની વાત છે, પૂર્વ ભૂમિકામાં. 73 નંબરની ગાથા જેને કહે છે ને કે હું કેવો છું, હું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાન દર્શન, પણ એ નિર્વિકલ દશા પહેલાની પૂર્વ ભૂમિકાનો નિર્ણય બતાવે. હજી અનુમાનમાં પણ જો વિપરીતતા છે તો અનુભવ સુધી નહીં પહોંચે. તો પહેલું આપ્યું શ્રુત જ્ઞાનનું અવલંબન, જીનવાણી. ફરીથી શબ્દને શું આપ્યું છે? જીનવાણી. જીનેન્દ્ર દેવના મુખ કમળમાંથી નીકળેલી એ વાણી જેનું નામ દ્રવ્યશ્રુત કહેવાય છે, એના અવલંબનથી, એના અભ્યાસથી. જો તમે જ કહો છો નિમિત્તથી કાંઈ થાય નહીં અહીંયા, તો અરે ભાઈ આ પૂર્વ ભૂમિકામાં આવું એક હોય છે, જો એનાથી થતું હોત તો 11 અંગનો પાઠી મોક્ષે પહોંચી ગયો હોત, ભેદજ્ઞાન કરી લીધું હોત. આ એક પૂર્વ ભૂમિકામાં છે, છતાં એમાં અટકવાનું અને એ વાત પછી આગળ આવશે. તો એ જ્ઞાન સ્વભાવી નિજ આત્માનો નિર્ણય કરો. હવે આટલા શબ્દો ઉપર ગુરદેવસિંહ પછી એનો આખો વિસ્તાર લે છે. પછી